એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ રસપ્રદ સમયગાળામાં થોડું ઊંડા ઉતરીશું. વાત છે 15મા શતકના ઉત્તરાર્ધની અને આખા 16મા શતકની. આપણી જોડે વિજયરાય વૈદ્યના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખાના કેટલાક અંશો છે અને એમાં આ સમયના લગભગ 17 મુખ્ય કવિઓ અને પદ્યકારોની વાત છે. અને જુઓ, એક વાત શરૂઆતમાં જ કહી દઉં, સ્ત્રોત પોતે જ કહે છે કે આ કવિઓ કદાચ એમના અસાધારણ કવિત્વ માટે યાદ ન પણ રખાય, પણ એમના કાવ્યના વિષય, એમની ભાષા, એમની પદ્ય રચવાની રીત, એ બધું સમજવું જરૂરી છે. કેમ? કારણ કે એનાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કેટલીક ખાસિયતો પકડાય છે. તો ચાલો આ સાહિત્યિક સફર શરૂ કરીએ, જોઈએ શું જાણવા મળે છે.
ચોક્કસ. અને તમે જે સમયગાળો કહ્યો, એટલે કે લગભગ 1450 થી 1600, એ ખરેખર ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક પુલ જેવો છે, બહુ મહત્વનો.
પુલ કઈ રીતે?
જુઓ, એની પહેલાનો યુગ છે નરસિંહ મહેતા જેવા આદિ કવિઓનો, અને પછી આવે છે અખો અને પ્રેમાનંદ જેવા દિગ્ગજો. તો આ જે 150 વર્ષ છે એ આ બંને વચ્ચેની એક મહત્વની કડી પૂરી પાડે છે. અને આપણે જે સ્ત્રોતની વાત કરીએ છીએ એ આ યુગના 17 જેટલા નોંધપાત્ર કવિઓની ચર્ચા કરે છે. એમની રચનાઓમાંથી આપણને ખબર પડે છે કે તે સમયે સમાજ કેવો હતો, ધર્મનું શું હતું, સાહિત્યમાં શું ચાલી રહ્યું હતું, એક આખી ઝલક મળે છે.
બરાબર. તો ચાલો થોડું વિગતમાં ઉતરીએ. સ્ત્રોત સૌથી પહેલા 7 કવિઓને આગળ મૂકે છે. નાકર, માંડણ બંધારો, ભીમ, ભાલણના 2 પુત્રો ઉદ્ધમ અને વિષ્ણુદાસ, પછી કેશવદાસ કાયસ્થ અને મધુસૂદન વ્યાસ. સૌથી પહેલા નાકર વિશે વાત કરીએ.
હા, જરૂર.
નાકર, જેમનો સમય 1516 થી 1568 આસપાસનો ગણાય છે, વડોદરાના હતા, વૈશ્ય કવિ, અને ભાલણ પછી જો તળ ગુજરાતમાં કોઈ મુખ્ય જૈનેતર કવિ થયા હોય તો એ નાકર ગણાય. અને એમણે ખાસ્સો એવું લખ્યું છે, ઘણો મોટો કાવ્ય પ્રવાહ વહેવડાવ્યો. એટલું જ નહીં, ગુજરાતના પહેલા જૈનેતર મહાભારતકાર પણ એ જ.
અચ્છા.
હા, અને સૌથી નવાઈની વાત શું, એ પોતે સંસ્કૃત નહોતા જાણતા.
એમ? તો પછી મહાભારત જેવો ગ્રંથ.
એ જ તો, ગુરુ પાસેથી કથા સાંભળે અને પછી એ પુરાણ આખ્યાનોને, એટલે કે પેલી પૌરાણિક કથાઓને પદ્યમાં રજૂ કરવાની શૈલી એમાં ગુજરાતીમાં ઉતારે. અને પોતે વણિક હતા એટલે કથા કરવાનો વ્યવસાય તો ન કરી શકે.
બરાબર, સામાજિક મર્યાદાઓ.
હા, એટલે એમણે શું કર્યું, એમના એક વૈદિક નાગર મિત્ર હતા મદન કે મદનસુત, એમને આજીવિકા મળી રહે એ માટે મહાભારતના 10 પર્વ રચી આપ્યા અને બીજા લગભગ 20 આખ્યાનો પણ લખી આપ્યા. નળ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, ઓખાહરણ બધા જાણીતા નામ છે.
ઓહો, એટલે એમણે મિત્રો માટે આટલું સર્જન કર્યું.
હા, અને એમની શૈલી પર ભાલણનો પ્રભાવ દેખાય છે એવું સ્ત્રોત નોંધે છે.
ખરેખર નાકરનું મહત્વ ઘણું છે. એક તો એમણે જે કર્યું એનાથી પુરાણોની કથાઓ આમ જનતા સુધી પહોંચી, લોકભોગ્ય બની. બીજું, એમની ભાષા એકદમ સરળ, લાઘવયુક્ત, એટલે કે ટૂંકીને ટચ અને વેધક. સ્ત્રોતમાં ખાસ ઉલ્લેખ છે વિરાટ પર્વનો. એમાં દ્રૌપદીની કૃષ્ણ સ્તુતિ છે, એના જે ભાગ છે એ ગુજરાતી ભાષાના બહુ સુંદર નમૂના ગણાય છે. અને કદાચ સૌથી અદ્યતનની વાત, જે સ્ત્રોત પણ કહે છે કે એમણે પાછળથી આવનાર મહાન કવિ પ્રેમાનંદ માટે એક રીતે કહીએ તો સારો એવો કાચો માલ પૂરો પાડ્યો, કથાવસ્તીનો અને શૈલીનો એક આધાર તૈયાર કરી આપ્યો.
એટલે પ્રેમાનંદ માટે એક ભૂમિકા તૈયાર થઈ.
બિલકુલ. અને આ જ કારણે નાકરમો સાહિત્યિક કદ ખૂબ મોટું થઈ જાય છે.
આ નાકર અને પ્રેમાનંદના જોડાણ જેવી જે કડી માણણ બંધારા અને અખા વચ્ચે પણ દેખાય છે ને?
હા, એ પણ રસપ્રદ છે. માણણ, જેમનો સમય 1480 આસપાસનો મનાય છે, જ્ઞાતિએ બંધારા.
બંધારા એટલે?
એટલે જે રેશમી કાપડ પર પેલો ચળકાટ લાવવાનું કામ કરે એ કારીગર.
અચ્છા, એમની મુખ્ય રચનાઓ કઈ?
3 મુખ્ય છે, પ્રબોધ 32, રામાયણ અને રૂકમાંગદ કથા. રામાયણ તો એમની સરળ આખ્યાન શૈલીમાં છે, પણ માણણનું સાચું મહત્વ છે ને એ એમની પ્રબોધ 32ને લીધે છે.
એવું શું ખાસ છે એમાં?
એમાં જે જ્ઞાનની ગોષ્ઠી છે, જે કહેવતો અને લોકોક્તિઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે, અને ખાસ તો ષટપદી ચોપાઈ એટલે કે છપ્પા એનો પ્રયોગ એમણે કર્યો, આ બધી બાબતોએ પાછળથી આવનાર અખા માટે એમની જે વિશિષ્ટ કાવ્યશૈલી છે એના માટે જાણે કે રસ્તો તૈયાર કરી આપ્યો.
એટલે અખાના છપાના મૂળ ક્યાંક માંડણમાં છે એમ.
હા, પ્રેરણા કહી શકાય. જો કે એ યાદ રાખવું પડે કે માંડણ મુખ્યત્વે ઉપદેશ આપતા હતા. એમનું કામ બોધ આપવાનું હતું. જ્યારે અખો તો એકદમ તીવ્ર અભિવ્યક્તિવાળો, ઊંડાણથી વિચારનારો, પ્રતિભાશાળી કવિ હતો.
બરાબર, બંનેની કક્ષા અલગ છે.
હા, પણ પેલી સાતત્યતા દેખાય છે. એક કવિ કેવી રીતે બીજા માટે માર્ગ ખોલી આપે છે એ અહીં સ્પષ્ટ છે.
હવે ત્રીજા કવિ છે ભીમ. સમય 1485-90 આસપાસ. એમણે બોપદેવના ભાગવત સારના આધારે હરિલીલા ષોડશ કલા રચી. આમાં કંઈક નવું હતું ને, સોળ કળામાં હરિના ગુણ ગાવાની રીત.
હા, એ એમની નવી રીત હતી. અને એટલું જ નહીં, એમણે બીજું પણ મહત્વનું કામ કર્યું. કૃષ્ણ મિશ્રનું એક બહુ જાણીતું સંસ્કૃત રૂપક નાટક છે પ્રબોધ ચંદ્રોદય.
હા, સાંભળ્યું છે.
એનો એમણે પ્રબોધ પ્રકાશ નામે ટૂંકો અનુવાદ કર્યો અને એમાં દોહા, ચોપાઈ, છપ્પા જેવા ગુજરાતી પદ્ય સ્વરૂપો વાપર્યા.
અને એ હતા ક્યાંના?
કદાચ પ્રભાસ પાટણના. અને પોતે વિપ્રોને, એટલે કે બ્રાહ્મણોને વંદન કરતા હતા એવા ઉલ્લેખ પરથી લાગે કે કદાચ બ્રાહ્મણ નહોતા. અહીં પણ એક રસપ્રદ વાત છે. શરૂઆતમાં હરિલાલ ધ્રુવ જેવા સંશોધકો શું માનતા હતા કે હરિલીલા ષોડશ કલાનું મહત્વ ખાલી ભાષાના વિકાસ પૂરતું જ છે,
એટલે સાહિત્યિક રીતે ખાસ નહીં.
હા, પણ પછીથી અંબાલાલ જાની જેવા વિદ્વાનો આવ્યા, એમણે ધ્યાન દોર્યું કે ના, ભીમે આ કાવ્યમાં ભાગવતના જે પ્રસંગો લીધા છે એનો રસભર નિર્તાર તારવ્યો છે. મતલબ કે ખાલી ટૂંકો સાર નથી, પણ એક સુરસ અર્થગમ્ય સંક્ષેપ છે અને એ રસાળ રીતિમાં લખાયેલો છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે કે એ સમયના શ્રોતાઓ આવા રૂપાંતરણોને કેવી રીતે જોતા હશે, જે મૂળ ગ્રંથનો સાર પણ હોય અને પોતે રસાળ પણ હોય. એને શું મૂળ કૃતિ જેટલું જ મહત્વ મળતું હશે કે પછી એક અલગ સ્વતંત્ર રચના તરીકે એને માણતા હશે?
બરાબર, એ જ સવાલ થાય. હવે ભાલણના પુત્રો પર આવીએ, ઉદ્ધવ અને વિષ્ણુદાસ. સમય 1500-1520 આસપાસ. પિતા કવિ હોય અને પુત્રો પણ કવિતા રચે એવું બહુ ઓછું બને, પણ અહીં એવું થયું.
ખરું.
જો કે નાના ભાઈ વિષ્ણુદાસ, એમના તો બહુ ઓછા કાવ્યો મળ્યા છે. ઉત્તરકાંડના ખાલી બે જ કડવા. પણ ઉદ્ધવ, એમનામાં પિતાના રામભક્તિના સંસ્કાર ઉતર્યા હતા અને એ સંસ્કૃત પણ જાણતા હતા.
અચ્છા,
એટલે એમણે શું કર્યું, સુંદરકાંડ સુધીની જે રામાયણ કથા છે એનું લગભગ શબ્દશઃ કહી શકાય એવું કડવામબદ્ધ ભાષાંતર કર્યું. જાણે પિતાનું અધૂરું કામ પૂરું કરતા હોય એમ.
એટલે રામાયણની પરંપરા આગળ ચાલી.
હા, એમનું એક બીજું ભભ્રુવાહણ આખ્યાન પણ છે, પણ એ હજી છપાયું નથી. તો આ ભાઈઓનું કામ ગુજરાતી રામકથાની જે પરંપરા હતી એને આગળ લઈ જવામાં ઉપયોગી થયું.
હવે વાત કરીએ કેશવદાસ કાયસ્થની. સમય 1473. પ્રભાસ પાટણના વાલ્મીકી કાયસ્થ. એમનું કાવ્ય ઘણું મોટું હતું ને, શ્રીકૃષ્ણ લીલા કાવ્ય.
હા, જે સારોદ્ધારી કાવ્ય તરીકે પણ ઓળખાયું. લગભગ 7000 પંક્તિઓ.
બહુ મોટું કાવ્ય.
અને એમાં ખાલી ભાગવતનો દશમ સ્કંધ જ નહીં, પણ હરિવંશ, બીજા પુરાણો, દંતકથાઓ બધું જ વાપર્યું છે.
એટલે વ્યાપ મોટો હતો.
અને સ્ત્રોતમાં એક એવી સરખામણી છે જે સાંભળીને નવાઈ લાગે. કેટલાક વિદ્વાનોના મતે રસ જાળવી રાખવાની બાબતમાં આ કાવ્ય ભાલણના દશમ અને અમુક અંશે પ્રેમાનંદના દશમ કરતાં પણ ચડિયાતું મનાય છે.
શું વાત કરો છો, પ્રેમાનંદના દશમ સ્કંદ કરતાં પણ?
હા, એવો મત છે અમુક વિદ્વાનોનો. આ ખરેખર નોંધપાત્ર મૂલ્યાંકન છે. આના પરથી એ સમજાય છે કે કેશવદાસ અને આપણે જે પહેલા ભીમની વાત કરી, એ બંને કવિઓ પર નરસિંહ મહેતાના સમયથી સોરઠમાં જે કૃષ્ણ ભક્તિની લહેર ચાલી રહી હતી એનો કેટલો ઊંડો પ્રભાવ હશે.
બરાબર. આ 6 કવિઓ તો મુખ્યત્વે પુરાણો અને ધાર્મિક વિષયો સાથે જોડાયેલા રહ્યા, પણ હવે જે કવિની વાત છે, મધુસૂદન વ્યાસ, એ થોડા જુદા પડે છે. સમય 1550 આસપાસ. ખેડા જિલ્લાના સારસા ગામના.
હા, એમણે સાંસારિક વિષય પસંદ કર્યો.
એમની જાણીતી કૃતિ છે હંસાવતી વિક્રમકુમાર ચરિત્ર, એક પદ્ય વાર્તા. લાગે છે કે કોઈ જૂની લોકવાર્તા હશે એના પરથી બનાવી છે. ખંભાતની કોઈ રાજકુમારીની વાત છે.
અને કહેવાય છે કે એનો અમુક ભાગ તો એટલો સરસ છે કે પ્રેમાનંદના નળાખ્યાનને ટક્કર મારે એવો.
વાહ.
મધુસૂદન વ્યાસની શૈલીમાં કેટલીક ખાસિયતો જોવા મળે છે જેમ કે કરુણ રસનું નિરૂપણ બહુ સારું કર્યું છે, શબ્દાલંકાર અર્થાલંકારનો ઉપયોગ પણ યોગ્ય રીતે કર્યો છે. એમની રચના વાંચો તો લાગે કે એમને ભારતની ભૂગોળની સારું જ્ઞાન હશે, વળી વન નગર વગેરેના વર્ણનો પણ સરસ છે. એમનું કામ શું બતાવે છે? એ સમયનો એક મહત્વનો વળાંક કે પૌરાણિક આખ્યાનો તો ચાલતા જ હતા, પણ એની સાથે સાથે પદ્યમાં લખાયેલી લોકવાર્તાઓનો પણ ઉદય થઈ રહ્યો હતો.
તો આ લોકવાર્તાઓના ઉદયની વાતને થોડી વધુ ખોલીએ. સ્ત્રોત કહે છે કે 15મા શતકના ત્રીજા ચરણથી 16મા શતકના અંત સુધીનો જે સમય છે એમાં ભાલણ જેવા કવિઓએ જે પૌરાણિક આખ્યાનોનો પ્રવાસ શરૂ કર્યો હતો એ તો ચાલુ જ રહ્યો, એ બંધ નહોતો થયો. પણ એની સમાંતર બીજો એક પ્રવાહ શરૂ થયો, પ્રેમ, સાહસ, શૌર્ય આવી વાતો કહેતી પદ્યાત્મક લોકવાર્તાઓનો, અને આ પ્રવાહ વધારે વેગવાળો હતો.
બરાબર.
અને આની શરૂઆત મધુસૂદન પહેલા પણ કેટલાક કવિઓએ કરી દીધી હતી.
હા, ચોક્કસ. આ વાર્તાઓના મૂળ ક્યાં હતા? તો ભારતના જુદા જુદા પ્રદેશોમાં જે સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્ય હતું એમાં આપણા ગુજરાતના કવિઓએ શું કર્યું? આ 150 વર્ષમાં આવી કથાઓને પકડી એમને પદ્યનું રૂપ આપ્યું અને લોકો સુધી પહોંચાડી અને એમાં ખૂબ ઉત્સાહ બતાવ્યો.
કેટલાક ઉદાહરણો છે એના?
હા છે ને, જેમ કે આમોદના હતા કાયસ્થ ગણપતિ. સમય 1518. એમણે 2500 દુહામાં માધવાનલ કામકંદલા દોગ્ધક રચ્યું. એની ખાસિયત એ છે કે એમાં પુરુષના મુખે સ્ત્રી વિરહ ગવાયો છે.
અચ્છા.
આ જ વાર્તા પછીથી કુશળલાભ અને શામળે પણ વાપરી. પણ કહેવાય છે કે ગણપતિની રચના સૌથી સરસ છે.
બીજા કોઈ?
બીજા છે નરપતિ. સમય 1489 થી 1504. કદાચ બ્રાહ્મણ હતા અને સંસ્કૃત જાણતા હતા. એમણે નંદબત્રીસી અને પંચદંદ જેવી રસ પડે એવી રચનાઓ કરી. શૈલી એકદમ પ્રવાહી છે, વચ્ચે સંસ્કૃત શ્લોકો પણ મૂકે. અને એક રસપ્રદ વાત, એમના કાવ્યોમાં ક્યાંક ક્યાંક સાદું ગદ્ય પણ વાપર્યું છે, જે તે સમયના અજૈન સાહિત્યમાં ઓછું જોવા મળે.
ખરેખર ગદ્યનો પ્રયોગ.
હા. પછી ત્રીજા છે વાસુ. સમય 1500 આસપાસ. સંભવતઃ વૈષ્ણવ હતા. એમણે સગાડશા આખ્યાન રચ્યું. એમાં કરુણ રસ છે, બોધ પણ છે, દુહા, ચોપાઈ, પદ બધું વાપર્યું છે અને અમુક વર્ણનો પણ સારા છે.
એટલે લોકવાર્તાઓમાં પણ ઘણી વિવિધતા હતી.
બિલકુલ. અને આ સિવાય પણ સ્ત્રોત કહે છે કે આ જ સમયમાં સંસ્કૃત કવિ બિલ્હણની જે પ્રેમ કહાણી છે ચોર પંચાશિકા, એના પરથી એક નહીં પણ એકથી વધુ ગુજરાતી રૂપાંતરો થયા. પ્રેમાવતી જેવી અનામી રચનાઓ પણ આ જ સમયની છે, જેમાં સમસ્યા પૂર્તિ જેવું હોય, જેનો ઉપયોગ પછી શામળે કર્યો. અને ચતુર્ભુજ જેવા કવિઓ પણ થયા. વિદ્યે 1520 જેમણે ફાગુ કાવ્ય પ્રકારમાં લખ્યું, યૌવન અને શૃંગારનું ગાન કર્યું.
એટલે સ્પષ્ટ છે કે સાહિત્યના વિષયોમાં ખાસ્સી એવી વિવિધતા આવી રહી હતી. પૌરાણિક કથાઓની સાથે લૌકિક વાતો પણ એટલી જ મહત્વની બની રહી હતી.
ચોક્કસ.
પણ આ લોકવાર્તાઓની આટલી બોલબાલા હતી તો પેલી જૂની આખ્યાનની પરંપરાનું શું થયું? એ સાવ બંધ થઈ ગઈ?
ના ના, સાવ બંધ નહોતી થઈ. એ પણ ચાલતી રહી અને એને જીવતી રાખવાનો શ્રેય મુખ્યત્વે ત્રણ કવિઓને આપી શકાય. એક તો ઉષાહરણના રચયિતા વીરસિંહ, સમય 1464. બીજા ઉમરેઠના જનાર્દન ત્રવાડી, જેમણે પણ ઉષાહરણ લખ્યું. અને ત્રીજા સીતાહરણના રચયિતા કર્મણ મંત્રી, સમય 1470.
વીરસિંહ વિશે શું કહે છે સ્ત્રોત?
વીરસિંહ, જે નરસિંહ મહેતા પછી પુરાણમાંથી કથા લઈને લખનારા પહેલા કવિ ગણાય છે, એમની શૈલી પર પદ્મનાભના કાનડદે પ્રબંધનો પ્રભાવ દેખાય છે, ખાસ કરીને ગદ્ય કટાવ જે વાપર્યા છે એમાં.
અને જનાર્દન ત્રવાડી, એમનું ઉષાહરણ?
એનું મૂળ કદાચ વીરસિંહની કૃતિમાં હોય અથવા તો કોઈ એનાથી પણ જૂની કૃતિ હોય જે હવે મળતી નથી. જનાર્દનનું કાવ્ય પોતે બહુ ઊંચી કક્ષાનું નથી ગણાતું, પણ એમાં એમણે જે આંતરિક પ્રાસ એટલે કે અંતર્યમક વાપર્યા છે એ ધ્યાન ખેંચેવા છે.
કોઈ ઉદાહરણ છે?
હા, સ્ત્રોતમાં આપ્યા છે, જેમ કે કૌભંડ રણી રોહ્યું રેહ્યું, મો દેખી મુરારી. જો રોયું અને રેહ્યું.
હા, બરાબર.
અને બીજું, અનિરુદ્ધ સહી અંગી કર્યું વર વર્યું કૃષ્ણકુમાર. અહીં વર અને વર્યું આ પ્રાસ ગૂંથવાની રીત રસપ્રદ છે.
અને કર્મણ મંત્રીની સીતાહરણ?
એ પણ લગભગ 500 કડીની રચના છે. કાવ્યગુણની દ્રષ્ટિએ સાધારણ, પણ એ પણ કાનડદે પ્રબંધ સાથે થોડું સામ્ય ધરાવે છે. આ બધું શું બતાવે છે? એ જ કે આખ્યાન શૈલી હજી પણ લોકોમાં પ્રિય હતી
અને સામાન્ય કક્ષાના કવિઓ પણ એમાં લખતા હતા, નાના મોટે પ્રયોગો કરતા રહેતા હતા.
બરાબર.
આજ સમયના બીજા બે ભક્ત કવિઓનો ઉલ્લેખ પણ કરવો જોઈએ. એક છે ઈસર બારોટ, સમય 1560. એમણે હરિરસ નામનું સ્તુતિ કાવ્ય લખ્યું. અને બીજા છે વસ્તો ડોળિયો, સમય 1568-97. એમણે મહાભારતના શાંતિ પર્વમાંથી શુકદેવાખ્યાન રચ્યું. આ રચના અમુક જગ્યાએ ભાવથી ભરેલી છે અને કવિની નિષ્કામ ભક્તિ બતાવે છે.
તો આટલી બધી ચર્ચા પછી આ 150 વર્ષના ગાળા વિશે આપણે શું મુખ્ય તારણ કાઢી શકીએ? આ સમયની ઓળખ શું?
જો મુખ્ય વાત એ છે કે આ સમય એટલે કે આશરે 1450 થી 1600 ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ ગતિશીલ હતો, ડાયનામિક પીરિયડ હતો. બે મુખ્ય પ્રવાહો એકદમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ નરસિંહ અને ભાણે જે શરૂઆત કરેલી પેલી પૌરાણિક આખ્યાનોની પરંપરા, એ નાકર, ભીમ, કેશવદાસ જેવા કવિઓ દ્વારા આગળ વધી, એ ચાલુ રહી.
અને બીજો પ્રવાહ?
બીજો પ્રવાહ હતો પેલી લોકવાર્તાઓનો, પ્રેમ, સાહસ, શૌર્યની વાતો, એ પદ્યમાં કહેવાતી હતી. અને આ પ્રવાહ મધુસૂદન વ્યાસ, ગણપતિ, નરપતિ જેવા કવિઓ દ્વારા વેગ પકડતો ગયો. બીજું, ભક્તિનો પ્રભાવ. કૃષ્ણ ભક્તિ અને બીજી ભક્તિ ધારાઓનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે, ખાસ કરીને સૌરઠના કવિઓ પર. અને તળ ગુજરાતમાંથી નાકર જેવા મહત્વના જૈનેતર કવિઓ સામે આવ્યા.
અને સૌથી અગત્યનું
એ કે આ બધા કવિઓએ ભલે એમની પોતાની પ્રતિભા અસાધારણ કક્ષાની ન હોય, પણ એમણે આવનારા યુગના જે મહાન કવિઓ હતા, અખો અને પ્રેમાનંદ, એમના માટે એક બહુ જ મજબૂત પાયો નાખ્યો, એક જમીન તૈયાર કરી આપી.
કઈ રીતે?
કથાવસ્તુની દૃષ્ટિએ, ભાષાની શૈલીની દૃષ્ટિએ, પદ્યના સ્વરૂપોની દૃષ્ટિએ, આ બધામાં એમણે રસ્તો ખુલ્લો કરી આપ્યો.
બરાબર કહ્યો. એટલે જ આ કવિઓ વિશે જાણવું જરૂરી છે. ખાલી નામ યાદ રાખવા પૂરતું નહીં, એ લોકો માત્ર ભૂતકાળ નથી પણ ગુજરાતી સાહિત્ય જે રીતે વિકસ્યું એના પગથિયા છે. એમની રચનાઓ આપણને બતાવે છે કે ભારતભરની કથાઓ, પરંપરાઓ, એ બધું ગુજરાતી ભાષા અને સંસ્કૃતિમાં કેવી રીતે ઉતર્યું, કેવી રીતે એને આપણો સ્થાનિક રંગ ધારણ કર્યો.
સાચી વાત.
એમનામાં ધાર્મિક અને લૌકિક કથાનકો, એ બંને વચ્ચેનો સમન્વય દેખાય છે અને ક્યારેક ક્યારેક બંને વચ્ચેની ખેંચતાણ પણ દેખાય છે. ટૂંકમાં કહીએ તો આ કવિઓએ ઇમારતની ઈંટો છે જેના પર પછીથી ગુજરાતી સાહિત્યનો સુવર્ણયુગ રચાયો. એટલે એમને સમજ્યા વગર આપણે અખા કે પ્રેમાનંદના કામને કદાચ પૂરેપૂરો ન્યાય ના આપી શકીએ.
બિલકુલ. અને આખી વાત પરથી આપણે જે પહેલાં પણ જેની વાત કરી એ જ મૂળભૂત પ્રશ્ન પાછો મનમાં આવે છે કે નાકર કે ભીમ જેવા કવિઓ, જેમની રચનાઓ સંસ્કૃત ગ્રંથો પર કે લોકકથાઓ પર આધારિત હતી, એમાં આપણને રૂપાંતરણ જોવા મળે છે, અનુવાદ જોવા મળે છે અને થોડી મૌલિકતા પણ જોવા મળે છે. આ ત્રણેયનું એક અનોખું મિશ્રણ છે.
હા.
ત્યારે સવાલ એ થાય કે તે સમયના શ્રોતાઓ અને કદાચ કવિઓ પોતે પણ આ કૃતિઓની મૌલિકતાને કેવી રીતે જોતા હશે, એનું મૂલ્ય મૂળ સ્ત્રોતની સરખામણીમાં કેવી રીતે આંકતા હશે.
એટલે ઓરિજિનાલિટીનો ખ્યાલ ત્યારે કેવો હશે?
હા, એ જ. શું એક સારો અનુવાદ કે એક રસાળ રૂપાંતરણ એને પણ એક સર્જનાત્મક કાર્ય તરીકે જ ગણવામાં આવતું હશે? આ એક એવો મુદ્દો છે જે આપણને મધ્યકાલીન સાહિત્યને સમજવા અને એનું મૂલ્યાંકન કરવા માટે વધારે ઊંડાણથી વિચારવા પ્રેરે છે.
ખરેખર આ મુદ્દો વિચારવા જેવો છે. કદાચ એ સમયમાં મૌલિકતાની વ્યાખ્યા જુદી હોય તો આ હતી 15મા શતકના ઉત્તરાર્ધ અને 16મા શતકના કેટલાક મહત્ત્વના ગુજરાતી કવિઓ અને એમના પ્રદાનની એક ઝલક. વિજયરાય વૈદ્યના પુસ્તકના અંશોને આધારે આપણે આ ચર્ચા કરી. આ પ્રસ્તુતિ એકત્ર ઇકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.